પરનું નાખીએ કે પુદગલના પરિણામ કીએ તો એ દોષને ટાળવાનો અવકાશ જ ન રહીએ. માટે જ્ઞાનના બે મુખ છે, શ્રદ્ધાનું એક જ મુખ છે. કાં તો શ્રદ્ધા દેહને આત્મા માને, કાં તો દેહાદીને આત્મા માને પરને, અને કાં શ્રદ્ધા માને કે જ્ઞાયક તે જ હું છું. એનો શ્રદ્ધાનો વિષય કાં સ્વ ને કાં પર, બસ એટલું જ. સ્વ નવ એક જ શ્રદ્ધા, બરાબર. હવે શ્રદ્ધા એ વિષય બનાવ્યો કે જ્ઞાયક છું, પર્યાય મારી નહીં, પર્યાય માં અહંબુદ્ધિ છૂટી ગઈ, દેહમાં અહંબુદ્ધિ છૂટી ગઈ, જ્ઞાયક તે હું, શ્રદ્ધામાં આવ્યું, નિર્વિકલ્પ પ્રતીતિ થઈ કે જ્ઞાયક માત્ર હું, પરિપૂર્ણ છું, બરાબર. હવે જ્ઞાનની પર્યાયમાં પણ નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, એમાં નહીં પણ એમ જાણે છે. જે શ્રદ્ધાનો વિષય છે તે જ્ઞાનનો, નિશ્ચય નહીંનો, શુદ્ધ નહીંનો વિષય પણ તે જ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય સામાન્ય છે, શ્રદ્ધાનો વિષય પણ સામાન્ય છે, બરાબર. હવે સામાન્યનું શ્રદ્ધાન થયું, સામાન્યનું થયું જ્ઞાન. પણ જ્ઞાનની પર્યાય સવિકલ્પ હોવાથી, સવિકલ્પ એટલે રાગ મિશ્રિત નહીં પણ ભેદ પાડીને જાણવું, ભેદાભેદને જાણવું, એનું નામ સવિકલ્પ. તો એ જ્ઞાનનો એક અંશ સામાન્ય તે હું એમ જાણે છે. હવે જે બીજો અંશ છે જ્ઞાનનો વ્યવહાર નહીં, એ એમ જાણે છે ક્રોધ થયો તે મારો દોષ છે, એ પરિણામ મારા છે. નિશ્ચય નહીં એ તો એ પુદગલના પરિણામ છે, પણ વ્યવહાર નહીં જોવામાં આવે તો એ પરિણામ મારા છે. મારા સ્વભાવમાંથી હું બહાર નીકળી ગયો, મારા સ્વભાવમાં ટકાણું નહીં ને, એટલે રાગાદી ઉત્પન્ન થાય છે થોડા હજી અસ્થિરતાથી, તો એ દોષ મારો છે એમ જ્ઞાન જાણી અને સ્વભાવમાં ઠરી અને દોષને ટાળી નાખે છે. દોષને દોષ ન જાણે તો ટાળવાનું ક્યાં રહ્યું? હા, તો સ્વચ્છંદી થઈ જાય, તો સ્વચ્છંદી થાય. શ્રદ્ધાનો વિષય જ નથી, શ્રદ્ધા નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે એટલે એકને જ વિષય કરે, બેને વિષય ન કરે. જ્ઞાન બેને વિષય કરે, બેને વિષય કરે જ્ઞાન, એકને ગૌણ કરે અને એકને મુખ્ય કરે, એ જ્ઞાનનો ધર્મ છે. શ્રદ્ધામાં મુખ્ય ગૌણ નથી, શ્રદ્ધા એક જ વિષય કરે. હવે એ તો બરાબર. હવે એમ પણ શાસ્ત્રમાં આવે કે નવ તત્વોનું સિદ્ધાંત તે વ્યવહાર સિદ્ધાંત. તમારા પ્રશ્નનો ઉત્તર, નવ તત્વોનું સિદ્ધાંત તે વ્યવહાર સિદ્ધાંત. ખરેખર નવ તત્વોનું સિદ્ધાંત તે વ્યવહાર સિદ્ધાંત નથી, પણ નવ તત્વોનું જે જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન, એની સાથે એ પ્રકારનો ચારિત્રનો રાગ ઉભો થાય છે શ્રદ્ધા માટે, તો એને વ્યવહાર શ્રદ્ધા કહ્યો. બાકી ખરેખર શ્રદ્ધામાં તો એક જ વિષય છે નિર્વિકલ્પ, એટલે જે પ્રતીતમાં આત્મા આવ્યો એટલો જ આવ્યો. શ્રદ્ધાના વિષય બે નથી, શ્રદ્ધાનો વિષય એક જ છે. છતાં શાસ્ત્રમાં આવે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે વ્યવહાર શ્રદ્ધા, એમ આવે ખરું. નવ તત્વનું સિદ્ધાંત તે વ્યવહાર સિદ્ધાંત. એ વ્યવહાર સિદ્ધાંત કેમ કહ્યું? કે જ્ઞાનીને વ્યવહાર જ્ઞાન જાણે છે તો આરોપ કરીને વ્યવહાર શ્રદ્ધા કહી. બાકી શ્રદ્ધાનો વિષય એક જ છે, એક આત્મા છે. પણ જ્ઞાન પ્રધાન કથનથી, જ્ઞાન પ્રધાન કથનથી વ્યવહાર શ્રદ્ધા કહેવાય. દ્રષ્ટિ પ્રધાન કથનમાં તો શ્રદ્ધાનો વિષય પોતાનો શુદ્ધ આત્મા જ છે, બીજો કોઈને વિષય કરતો નથી, કેમ કે એ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ પછી, નિર્વિકલ્પ પછી, નિર્વિકલ્પ થઈ ગયો, અનુભવ થઈ ગયો પછી, આ પછી આ સાધક થઈ ગયા પછીની વાત છે. આ જે બુકમાં અટાણે વાંચીએ છીએ એ પેલો મિથ્યા દ્રષ્ટિમાં થયો હતો. મિથ્યા દ્રષ્ટિ જ્ઞાની બની ગયો, જ્ઞાની બની ગયા પછી શ્રેણીક મહારાજ આ એમ જાણે છે કે જ્ઞાયક તે હું, શ્રદ્ધામાં એમ છે અને જ્ઞાનમાં એમ જાણે છે કે આ નારકની પર્યાય પણ મારી છે, મારો દોષ છે. એ સાધકને જ નિશ્ચય વ્યવહાર હોય, પણ સાધક થવા માટે પણ થોડુંક આ જ્ઞાન જરૂરનું છે. નિશ્ચય નહીં શું, વ્યવહાર નહીં શું, પ્રમાણ જ્ઞાન શું, તો એકને મુખ્ય ને એકમાં ગૌણ કરે, એ એકના ઉપરથી લક્ષ છોડે ને બીજા ઉપર લક્ષ આવે, કેમ કે એ સાધન છે. મિથ્યા દ્રષ્ટિ માટે પણ આત્માનું અવલોકન કરવાનું, જાણવાનું સાધન પ્રમાણ નય અને નિક્ષેપ. નિક્ષેપની આપણે કઈ જરૂર નહીં, માની લ્યો, પણ પ્રમાણ જ્ઞાનથી આત્માનું સ્વરૂપ કેવું અને નય જ્ઞાનથી આત્માનું સ્વરૂપ કેવું એ જાણવાનું હથિયાર મિથ્યા દ્રષ્ટિ માટે. પણ પ્રમાણ અને નયથી એના અવલોકન દ્વારા સમજણ કરવી જોઈએ કે આઠ પ્રકારના કર્મનો બંધ છે એમ શાસ્ત્રમાં આવે છે તે વ્યવહારની નું કથન છે અને આત્મા કર્મથી બંધાયેલો ને સ્પર્શાયેલો નથી એ નિશ્ચયની નું કથન છે તો વ્યવહારની નું કથન ગૌણ કરી એનું લક્ષ છોડી અને નિશ્ચયની નું કથન અબધ એવો ભગવાન આત્મા એનું અવલંબન લઈ એનો અનુભવ કરી અને એનું સંધાન કરી લેવું સમજી
ગયા
નિક્ષેપનું એક સામાન્ય છે હવે ચાર પ્રકારના નિક્ષેપ છે એમાં દ્રવ્ય નિક્ષેપ સ્થાપના નિક્ષેપ નામ નિક્ષેપ દ્રવ્ય નિક્ષેપ સ્થાપના નિક્ષેપ ને ભાવ નિક્ષેપ ચાર પ્રકારના નિક્ષેપ છે એનું સ્વરૂપ એવું છે કે દાખલા તરીકે નામ નિક્ષેપ આરોપ કર્યો નામનો કે મહાવીર એક છોકરાનું નામ રાખ્યું મહાવીર 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 તો બળવાન હતા હવે આપણે છોકરાનું નામ રાખ્યું મહાવીર મહાવીર નામ રાખ્યું પણ જ્યાં ઉંદર આવે ત્યાં ભાગે બિલાડી આવે તો રોવા માંડે હવે નામ રાખ્યું મહાવીર પણ મહાવીરના ગુણ નહીં ગુણ વિનાનું નામ ગુણ વિનાનું નામ જેમાં ગુણ છાંટોય ન હોય કોરે કોરું એનું નામ નામ નિક્ષેપ છે સમજી ગયા એનું નામ નામ નિક્ષેપ છે ભાઈ છોકરાનું નામ રાખ્યું ધનપાલજી ધનવાનજી અને હોય નિર્ધન પૈસો એ કોડી ન હોય ભીખ માગતો હોય કે તમારું નામ શું ભિખારી કે મારું નામ ધનપાલ ધનનો રક્ષક પણ ધન તો એક પૈસો નથી તો જેમાં ગુણ ન હોય જેમાં ગુણ ન હોય અને કેવળ નામ હોય ગુણ વિનાનું એનું નામ નામ નિક્ષેપ આવો જ્ઞાનચંદજી સાહેબ હવે જ્ઞાનનું કઈ ઠેકાણ ન હોય અજ્ઞાન હોય મૂંઢ હોય પણ નામ રાખ્યું જ્ઞાનચંદજી પણ જ્ઞાનનો ગુણ તો અંદર બુદલ ન હોય તો ગુણ વગર નામ રાખવું એનું નામ નામ નિક્ષેપ સમજાઈ ગયું બીજું સ્થાપના નિક્ષેપ સ્થાપના નિક્ષેપ જેમ કે પ્રતિમા છે એમાં આપણે ભગવાન મહાવીરની સ્થાપના કરી કે ભગવાન આ મહાવીરની પ્રતિમા છે આ પાર્થનાથ ભગવાનની પ્રતિમા છે શાંતિનાથ ભગવાનની સ્થાપના કરી એમ એક ફોટો ચિત્ર આવ્યો તમે પેઇન્ટિંગ પાસે કે આ મારા પિતાજીનો ફોટો છે તો એ સ્થાપના નિક્ષેપ થઈ તમારે પિતાજી એમાં નથી આરોપ કર્યો તમારા પિતાજીનો એમાં આરોપ કર્યો નિક્ષેપ નિક્ષેપ ક્ષેપણ ક્ષેપણ એટલે થાપણ થાપવું કે આ મારા પિતાજી છે તમે કોઈ કે આ કોણ છે તો તમે એમ કહો કે અમારા પિતાજી છે તો તમારા પિતાજી તો છે નહીં એમાં
ખરેખર નથી પણ આ નિક્ષેપ
થાપના નિક્ષેપ થાપના કરી હા થાપના કરી ફોટામાં કપડામાં કાગળમાં થાપના કરી એનું નામ સ્થાપના નિક્ષેપ કહેવાય વસ્તુ એમાં ન હોય પણ આરોપ કર્યો એનું નામ સ્થાપના નિક્ષેપ બરાબર હવે દ્રવ્ય નિક્ષેપ દ્રવ્ય નિક્ષેપ કોને કહેવાય કે વર્તમાનની અંદર એની પર્યાય પ્રગટ ન હોય પર્યાય પ્રગટ ન હોય અને એને એમ કહેવાય કે દ્રવ્ય નિક્ષેપ જેમ દાખલા તરીકે એક રાજાનો કુંવર છે એ કુંવર છે એ ભવિષ્યમાં ગાદી ઉપર આવવાનો છે અત્યારે નથી છતાં કોઈ એમ કે પધારો રાજા સાહેબ તો ભવિષ્યમાં જે પર્યાય થવાની છે એનો વર્તમાનમાં આરોપ આપવો એનું નામ દ્રવ્ય નિક્ષેપ બરાબર હવે મોટા મહારાજા પેલા રાજા હતા ગાદી ઉપર હવે ઉતરી ગયા ગાદી ઉપરથી એને છોકરાને ગાદી મળી તો 70 વર્ષના આવ્યા પધારો પધારો રાજા સાહેબ હવે રાજા તો નથી રાજા તો એનો દીકરો છે પોતે રાજાની ગાદી ઉતરી ગઈ તો એ ભૂતકાળની પર્યાય જે રાજાની ભજી ગઈ એને વર્તમાનમાં આરોપ આપવો થાપણ કરવું એનું નામ દ્રવ્ય નિક્ષેપ છે સમજી ગયા ભૂત પર્યાય અને ભાવિ પર્યાય વર્તમાનમાં પર્યાય નથી વર્તમાનમાં પ્રગટ પર્યાય નથી પણ પર્યાય ન હોવા છતાં પણ ભૂતની પર્યાયને વર્તમાનમાં ભાવિની પર્યાયને વર્તમાનમાં થાપવી એનું નામ દ્રવ્ય નિક્ષેપ હવે રાજાના રાજા ગાદી ઉપર આવ્યા 25 વર્ષનો છોકરો અને એ આપણે ઘેરે આવ્યા પધારો રાજા સાહેબ તો એનું નામ ભાવ નિક્ષેપ છે કેમ કે અત્યારે એની પર્યાય પ્રગટ છે રાજગાદી ઉપર બેઠા છે ને રાજા કેવો એનું નામ ભાવ નિક્ષેપ કહેવાય એમ ઉમદ્રય નિક્ષેપ આનું નામ ભાવ નિક્ષેપ એમ જ્ઞેયની અંદર ચાર ભેદ છે આ જ્ઞેયોના ભેદ છે અને જ્ઞેયોના ભેદને એ સમ્યક જ્ઞાની જાણી શકે છે જ્ઞાનનો વિષય નિક્ષેપ છે, નયનો વિષય નિક્ષેપ છે. જેની પાસે નય નથી એ નિક્ષેપનું પણ જ્ઞાન એને સાચું ન નહી ને. જ્ઞેય જ્ઞેયના ચાર ભેદ, હા આ જ્ઞેયના ચાર ભેદ, એક નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, એ જ્ઞેયોના ચાર ભેદ છે. એક જ્ઞેય એના ચાર પ્રકાર છે, પ્રકાર ચાર પ્રકાર પાડીને નિક્ષેપ એટલે આરોપ કરવો, ક્ષેપણ ક્ષેપણ એટલે સ્થાપના કરવું, આરોપ કરવો, એનું નામ નિક્ષેપ કહેવાય. ચોપન પાનું છે ને, તેઓ નરકમાંથી નીકળી ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. ત્યાંથી નીકળી સાતમી આઠમી લીટી, ત્યાંથી નીકળી ત્રણ જ્ઞાન અને ક્ષાયિક સમકી સહિત માતાના પેટમાં પધારશે. તેઓ જાણે છે કે આ વર્તમાન પર્યાય છે તે મારામાં છે. જાણવાની વાત છે ને, નારકની પર્યાય વર્તમાનમાં છે મારામાં છે, જાણવાની વાત છે. તો જેમ છે એમ જ્ઞાન જાણે ને, એમ ન કહે કે મારી સિદ્ધ પર્યાય છે અટાણી, એમ કહે તો ખોટું પડે. જ્ઞાન કે નારકીની પર્યાય હોય ને કે હું તો શ્રેણી કહું છું મનુષ્ય પર્યાય, તો જ્ઞાન ખોટું. અને નરકની પર્યાય નરકની પર્યાય જાણે છે જ્ઞાન સાચું, અને નરકની પર્યાય એને હું આત્મા છું એમ માને તો શ્રદ્ધા ખોટી, શ્રદ્ધા ખોટી તો જ્ઞાન ખોટું. જ્ઞાન ખોટું, શ્રદ્ધા ખોટી તો જ્ઞાને ખોટું. શ્રદ્ધા સાચી તો જ્ઞાન સાચું, શ્રદ્ધા ઉપર જ આખો આધાર છે. આ વર્તમાન પર્યાય છે તે મારામાં છે, જાણવાની વાત છે ને, તો તેટલા પર્યાય કાળે તેમાં હું પર્યાયથી પર્યાર્થિક નહીં વ્યવહાર નહીં તન્મય છું એમ જાણે છે. પર્યાયથી પર્યાર્થિક નહીં હો, દ્રવ્યથી નહીં, દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્યથી તો દ્રવ્ય ગતિમાં છે જ ક્યાં, જ્ઞાયક ભાવ ગતિમાં આવ્યો ક્યાં, પરમાત્મા નથી આવતો ને અપરમાત્મા પણ નથી આવતો, નથી આવતો તો પછી ગતિની વિકારી પર્યાયમાં તો ક્યાંથી આવે એમ. એટલે બરાબર બે જેમ છે તેમ જાણે તેને શ્યાદવાદનું જ્ઞાન કહેવાય, જેમ છે એમ જાણવું જોઈએ. પાયાની પાયાની વાત છે દ્રવ્ય, હે કામ થઈ જાય. અને તો શું છે કે સ્વાધ્યાયમાં સમજાય, ગુરુદેવના વ્યાખ્યાનો સમજાય. જો તમે બે નયનું જ્ઞાન ન હોય તો વ્યાખ્યાન નહીં સમજાય. બે નયનું જ્ઞાન ને એક પ્રમાણ જ્ઞાન, પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાયને અનન્ય ગણીને આત્મા કહીએ, આત્મા છે. પર્યાય વિના દ્રવ્યની ને દ્રવ્ય વિના પર્યાયની. તો પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવી પછી પ્રમાણ લેશે, પહેલા દ્રવ્યાર્થિક લઈ લીધી, પછી પર્યાર્થિક નહીં લીધી હવે, અને પછી પ્રમાણ જ્ઞાન પણ એક હારે યુગપદ દ્રવ્યને પણ જાણે અને પર્યાયને પણ જાણે. દ્રવ્ય આત્મા અને પર્યાય આત્મા, દ્રવ્ય પણ આત્મા અને પર્યાય પણ આત્મા એમ યુગપદ એ જ્ઞાનની પર્યાય બે અંશને આત્મા પણ જાણે એ પ્રમાણ જ્ઞાન. એટલે છે લાંબુ, મૂંઝાવા જેવું નથી, આમાં મૂંઝાવા જેવું નથી. સમજી ગયા, સમજાયું છે, સમજાયું છે, જરાય મૂંઝવણ નથી. આપણને 200 આઈટમ કાપડની હોય એનું જો જ્ઞાન થાય તો આ તો હાવ થાય, આનું કેમ ન થાય? હે મંજુભાઈ, થાય કે નહીં? તો ઠીક, ન થાય તો ચર્ચા કરવી રાતના, હું એ જાઉં પછી બે જણા. અને એમ છે કે જે જે જરાક જેનો જ્ઞાનનો ઉઘાડ વધારે હોય ને એની પાસે સમજવામાં પોતાની નાનપ ન ગણવી. રમણીકભાઈ, એમાં નાનપ ન ગણાય કે આ નાનો 10 વર્ષનો બાળક મને વાત કરે છે તો એની પાસે જ્ઞાનનો ઉઘાડ વધારે હોય તો તમને સમજાવે. સમજી ગયા? એમ પોતાની ધર્મપત્ની હોય તો એ ચર્ચા વખતે ધર્મપત્ની નથી, એ તો સાધર્મી છે. સમજી ગયા? તો એની પાસે જ્ઞાનનો ઉઘાડ વધારે હોય તો આપણે વાત કરીએ તો અપનાવી લેવી. એમ ધર્મપત્નીને જ્ઞાન ઓછું હોય અને એમના પતિને જ્ઞાન વધારે હોય તો અપનાવી લેવું જોઈએ. એમાં આપણે તો જ્ઞાન ને ગ્રહણ કરવું, એમાં નાના મોટાનું કે એમાં ઓલી વાત ન સંસારિક વાત આડી ન લાવાય, નકર નહીં સમજાય. સમજી ગયા? એમાં નાના મોટાનું ન હોય કઈ. નાનો બાળક કે કાલ હવાના માનો કે રાજેશ ને એવો જ્ઞાન નો ઉઘાડ થઈ જાય અને ઘણો અભ્યાસ કરવા માંડે અને તમારી એ ચર્ચા કરે તો તમને એમ લાગે કે આ એનું અંદરથી વાત કઈક સારી આવે છે. રાજેશ તારી વાત મને ગમે છે એમ, ત્યાં રાજેશ મારો દીકરો છે નાનો છે એમ ન હોય. લક્ષ્મીબેન હા તો બરાબર હા કરવું છે. ના ના બરાબર, મારો દીકરો છે નાનો છે એના ઉપર વિચાર કરવા જેવો નથી એમ નહીં, વિચાર કરો,
વધુ વિચાર
કરવો જોઈએ. એનું કારણ છે કે કોણ દીકરો ને કોણ બાપ, કોણ નાનો ને કોણ મોટો. આ તો દેહ નાનો ને દેહ મોટો, બાકી આત્મા તો અનાદિ થી અત્યાર સુધી અહીંયા બધા આવ્યા છે એ સરખા છે, એનું આયુષ સરખું છે. અનાદિ થી આજ સુધી બધા આત્મા સરખા છે. હા, નાનો મોટો આત્મા ક્યાં છે? એ તો દેહ ની સંજ્ઞા છે, દેહ ની સંજ્ઞા છે નાનો મોટો. આત્મા થી જુઓ તો કોણ નાનો ને કોણ મોટો. દ્રવ્ય વિશેષોમાં તેતે કાળે તન્મય હોવાને લીધે તેતે વિશેષોમાં અનન્ય છે. કોની પેઠે? તો દ્રષ્ટાંત કહે છે, છાણા ત્રણ એટલે ખડ, પર્ણ એટલે પાંદડું સુકેલું, અને કાષ્ટ એટલે લાકડું, એ મય અગ્નિની માફક. જેમ ત્રણ કાષ્ટ વગેરેનો અગ્નિ તેતે કાળે ત્રણમય કાષ્ટમય વગેરે હોવાને લીધે ત્રણ કાષ્ટ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તેતે પર્યાય રૂપ વિશેષોના સમયે તે મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે, જુદું નથી. કાષ્ટની અગ્નિ કાષ્ટમય છે, કેમ કે પોતે કાષ્ટપણે પરણમી છે ને, તે વખતે તન્મય છે ને, તેમ જીવ તેતે પર્યાયથી વિશેષથી અનન્ય છે, કેમ કે પોતે તેતે પર્યાય રૂપે ગતિપણે પરણમે છે. આહા, પોતાની ત્રિકાળી વસ્તુને જેણે જાણી છે, જો જ્ઞાની થઈ ગયો છે, ત્રિકાળી વસ્તુને જાણી છે મોહનભાઈ, તે પર્યાયને જાણે છે, દ્રવ્યને જાણે છે, એ પર્યાયને પણ જાણે છે. જાણપણું ન છૂટે, આશ્રય છૂટો, લક્ષ છૂટું, પણ જ્ઞાન તો રહી ગયું. હા, પર્યાયને પર્યાય પણ જાણે છે, દ્રવ્યને દ્રવ્ય પણ જાણે છે. જ્ઞાન જાણવાનો નિષેધ નથી, એમાં અહંબુદ્ધિ કરવાનો નિષેધ છે. પર્યાયમાં જો તમે પર્યાય મારી એમ શ્રદ્ધા કરી નાખો તો ભૂલ થાય, પણ શ્રદ્ધામાં દ્રવ્ય રાખો મારા પણે, અને જ્ઞાનમાં આ પર્યાય મારી છે, આ પર્યાય બીજાની નથી, હું પરિણમો છું એમ જાણવું જોઈએ. કેમ કે પોતે તેતે પર્યાય પણે ગતિપણે પરણમે છે. આહા, પોતાની ત્રિકાળી વસ્તુને જેણે જાણી છે તે પર્યાયને જાણે છે, તો તે તે કાળે તેમાં પોતે તન્મય છે એમ જાણે છે. આહા, એ પર્યાય કોઈ પરદ્રવ્યમાં થઈ છે એમ નથી, પોતામાં થઈ છે, પોતાની સત્તામાં થાય છે, એ પર્યાય ક્યાંય ભીતમાં નથી થતી. એમ પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો એ એની સત્તામાં થાય છે, એમ બીજાની સત્તામાં નથી. એ જાણવું જોઈએ, વ્યવહાર નહીં, એ પર્યાય પોતાની છે એમ કહે છે. ત્યારે શ્રી સમયસારજીમાં તો એમ આવ્યું છે કે જીવના 14 ભેદો નામકર્મના કારણે થયા છે, નામકર્મ કર્ણ છે અને તે ભેદો તેના કારણે થયા છે, એમ ત્યાં કહ્યું છે ગાથા 65 ને 66. સમાધાન પોતે પ્રશ્ન કર્યો, સમાધાન પોતે કરે છે, ભાઈ ત્યાં સમયસારમાં અખંડ એક શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભગવાન નાયકનું લક્ષ કરાવવું છે, ઓનું લક્ષ છોડાવવું છે અને આનું લક્ષ કરાવવું છે, એટલે શુદ્ધ નિર્મળાનંદ સ્વરૂપ પ્રભુ આત્માનું સ્વરૂપ બતાવવું છે, તો તેઓ 14 ભેદો આત્મામાં નથી એમ કહ્યું. એનો આશ્રય છોડાવી આત્માનો આશ્રય કરાવવા માટે એ પર્યાયો આત્મામાં નથી એમ. જ્યારે અહીં તેની પર્યાયના અંશમાં જેટલું નારકપણું તિરિંજપણું મનુષ્યપણું આદિ ઊભું છે તેનું જ્ઞાન કરાવવું છે, તો તેમાં તે જીવ દ્રવ્ય તે તે કાળે તન્મય છે એમ કહ્યું છે. મનુષ્યપણું આદિ એટલે આ શરીર નહીં પણ અંદર ગતિની યોગ્યતારૂપ અવસ્થા વિશેષ તેમાં તે તે કાળે જીવ તન્મય છે. જેમ અગ્નિ જેવા લાકડા કે પાંદડા હોય તેવા આકારે થાય છે, અર્થાત તેનાથી દાયાકારથી તન્મય થઈ જાય છે, તેનાથી જુદી રહે છે એમ નથી. તે વાતમાં પાંચમાંથી ચાર ગતિ અને સિદ્ધ અવસ્થા જે જે પર્યાયને પામે છે તેમાં તે કાળે તન્મય છે. લ્યો, 56 પાનું થયું, બરાબર થઈ ગયો ટાઈમ. સ્તુતિ બોલીએ છીએ આપણે, શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવા પ્રીછે નૌકા બાલે નાની સુકાને મળાવેના એ નાવ પણ તારે સુકાને બહુ બહુ દોયલો મુજ પૂર્ણ રાશિ પળો જો ગુરુ કાન તું નારે કમુરુ અહો ભક્ત ચિદાત્માના શ્રીમંધર વીર કુંદન બાયંતર વિભવો તારા તારે સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને નરવ ગુણ પર્યાય વિલસ નિજાલંબી વાવે પરિણતિ સ્વરૂપે જય ભણે નિમિતો વ્યવહારો ચિદઘન વિશે કાંઈ ન મળે અયું સત સત જ્ઞાન જ્ઞાન ધમકે ને વજ્રવાણી છૂટે દેવ જ્રે સોમ મોક્ષુ સત્વ જળકે પરદ્રવ્ય નાતો છૂટે રાગ દ્વેષ રૂચે જંપણે ભાવેન્દ્રિમાંશમાં ટંકો કીર્ણયા કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતે સુદા જરણ ચંદ્ર તને નમું કરુણાય કારણ સમોહ તને નમું હે જ્ઞાન પોષ સુમેહ ઘતને નમું આદાસના જીવન શિલ્પિતને નમું ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના ચિત માલાવે લાવી ખોયેલું રત્ન પામ મન રાધ મનનો પૂરજો શક્તિ ખોયેલું રત્ન પામ મન રાધ મનનો પૂરજો શક્તિ ચક્ષુ પાનું 56 પ્રવર્તન સાર શાસ્ત્ર એની ગાથા 114 ઉપર પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાન અદ્વિતીય ચક્ષુમાં છપાણા છે એનો સ્વાધ્યાય ચાલે છે. 56 પાનામાં બીજો પારો. તો એક ઠેકાણે એમ કહ્યું છે કે ત્રણ આદિપણે અગ્નિ પરિણમી નથી, તેમ જે ગતિ આદિની પર્યાયપણે પરિણમો છે તે પર છે, આત્મા નહીં. આ કેવી રીતે છે? સમાધાન. ભાઈ, એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે, પણ દ્રવ્ય દ્રષ્ટિવંતને પર્યાયનું જ્ઞાન થવા કાળે તેની પર્યાયમાં શું છે તેનું અહીં જ્ઞાન કરાયું છે. આ પ્રવર્તન સાર જ્ઞાન પ્રધાન કથન છે. એમ કે છે કે એક વખત પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિ થઈને અનુભવ થાય છે ત્યારે તેને દ્રવ્યાર્થિક નહીં વડે આત્માનો અનુભવ કર્યો એમ કહેવાય, પણ જ્યારે એ પ્રકારે અનુભવ થયો ત્યારે સાધકને પોતાના પરિણામના જાણવાના કાળે જે જે પ્રકારના પરિણામ આવે છે એને જાણે છે, એ જ્ઞાન પ્રધાન કથન થયું. ઉપરની વાત આવી એ દ્રષ્ટિ પ્રધાન કથનની વાત હતી કે પર્યાય એમાં નથી. હવે જ્યારે આત્માનો અનુભવ થઈને જાણે છે તો એ પરિણામ પણ મારામાં થાય છે એમ બરાબર જ્ઞાન જાણે છે. જેમ અગ્નિ તે કાળે લાકડા, છાણા, અડાયા, પાંદડા ઇત્યાદિના આકારે પર્યાયમાં તન્મય છે, તેમ દ્રવ્ય તે પર્યાય રૂપ વિશેષોના કાળે તે સમયે તે મય તે પર્યાયમય હોવાને લીધે તે પર્યાયમાં તન્મય છે, તેમનાથી અનન્ય છે, જુદું નથી. જે કોઈ આત્માના પરિણામ થાય ત્યારે તે જ્ઞાન પ્રધાન કથનથી પર્યાયને જોવામાં આવે તો તે પરિણામથી આત્મા તે સમયે વ્યવહાર નહીં પર્યાય નહીં તે સમયે તન્મય છે. જેમ શરીર જુદું છે, કર્મ જુદું છે, તેમ આ ગતિની પર્યાય એટલે યોગ્યતા તે કાળે દ્રવ્યથી જુદી છે એમ નથી, પણ દ્રવ્ય પર્યાયમાં અનન્ય તન્મય છે. જેમ સોનું છે એનો જે ઘાટ થાય તે ઘાટથી જોવામાં આવે, ઘાટની અપેક્ષાએ તો તે ઘાટથી સોનું તન્મય છે, પણ એ ઘાટને ગૌણ કરીને એકલા સોના તરફ દ્રષ્ટિ કરવામાં આવે તો એ ઘાટથી સોનું ભિન્ન પણ છે એમ. એટલે એક દ્રવ્ય દ્રષ્ટિ ને એક પર્યાય દ્રષ્ટિ. અહીંયા પર્યાર્થિક નયનું કથન ચાલે છે કે દ્રવ્યનું જેને આત્માનું ભાન થાય એને પોતાના જે જે કઈ પરિણામ થાય તે પરિણામની સાથે તે આત્મા તે સમયે તન્મય છે. થોડી શુદ્ધ પર્યાય થાય તો એની સાથે તન્મય છે, થોડી સાધકને રાગાદિની અશુદ્ધ પર્યાય થાય તો તેનાથી પણ તે તન્મય છે. મનુષ્યની પર્યાય હોય સાધકને તો એ મનુષ્યની પર્યાયથી તે સમયે તન્મય છે એમ જ્ઞાન એને જેમ છે તેમ જાણે છે. જાણવાની મુખ્યતાથી વાત ચાલે છે. પણ દ્રવ્ય પર્યાયમાં અનન્ય તન્મય છે. હવે આવો ઉપદેશ કોઈ દી સાંભળ્યો ન હોય બિચારાએ, ત્યાં તેને વિચારવાનો તો અવસર જ ક્યાંથી મળે? રહેવું, કમાવું અને બાયડી છોકરા સાચવવા આડે નવરાશ મળે તો ને. પણ ભાઈ, એ તો બધું એકલું નિર્ભેળ પાપ છે. ભગવાન જો આ ન સમજો તો પાપના પોટલાનો ભાર બાંધીને તું ક્યાંય ભવ સમુદ્રમાં ડૂબી જઈશ. આહા, અહીં કહે છે કે શુદ્ધ એક દ્રવ્યને જેને જોયું છે તેને પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે. જેને ભગવાન આત્મા જોયો છે, દર્શન કર્યા છે, એના જ્ઞાનમાં એના પરિણામ જે થાય એને જાણવાનું જ્ઞાન પણ ઉઘડ્યું છે, પ્રગટ થઈ ગયું છે. અર્થાત સ્વસ્વરૂપને જાણતા તેને પર્યાયોને જાણવાનું જ્ઞાન ઉઘડ્યું છે, અને તેથી તે જાણે છે કે આ વિશેષ પર્યાય મારામાં છે, પણ બીજી કોઈ ચીજ મારામાં નથી, વા હું એમાં નથી. આત્માનું અસ્તિત્વ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપમાં જ અસ્તિત્વ છે. પોતાના પરિણામથી બહાર જે સંયોગ છે એમાં તો આત્મા કદી જતો નથી ને એમાં રહેતો પણ નથી. આ દીકરો મારો, પત્ની મારી, પૈસા મારા, બંગલા મારા ઇત્યાદિ બધી વાતો છે એ મિથ્યા અને જૂઠી વાતો છે. કેમ કે એમાં હું તન્મય નથી. ન્યાય આપે છે કે પર પદાર્થમાં આત્મા વ્યવહાર નહીં પણ તન્મય સહિત થઈ શકતો નથી, એટલે એમાં આત્માનું અસ્તિત્વ નથી, એ પદાર્થ કોઈ આત્માના નથી. કેમ કે એમાં હું તન્મય નથી, વા એ ચીજો મારી પર્યાયમાં તન્મય નથી, મારી સત્તામાં એ બંગલા મોટર પૈસો મારી સત્તામાં આવતા જ નથી. જો આમ છે તો પછી અન્ય વસ્તુને કેવી રીતે પોતાની માનીને બેઠો છે? ન્યાય આપ્યો કે પોતાનો આત્મા ત્રિકાળી દ્રવ્ય અને એના પરિણામ જે થાય એવામાં એટલામાં તો આત્મા છે, પણ પોતાના પરિણામની જે બહાર સંયોગ પદાર્થો છે એમાં તો આત્મા જતો નથી, અને એ પદાર્થ આત્માના દ્રવ્યમાં નથી આવતા અને આત્માના પરિણામ અવસ્થામાં પદાર્થ આવતા નથી, તદ્દન જુદા છે, એ અન્ય છે, અનન્ય થઈ શકતા નથી. તો કે છે કે જે અન્ય પદાર્થો છે એને તું મારું મારું માનીને બેઠો છો એ તો મોહ છે, પ્રથા છે. ક્યાં જવું છે પ્રભુ તારે? આ મારા મારા માની રહ્યો છો તો હવે એનું ફળ સાંભળ બાપુ. ક્યાં જવું છે પ્રભુ તારે? શું નરક નિગોદમાં જવું છે તારે? ભાઈ દુનિયાને બેસે કે ન બેસે, વસ્તુ સ્થિતિ તો આ જ છે. પોતાના આત્મા સિવાય બહારના ભપકામાં જો વીર્ય ઉલસિત છે, એમ કે તને એમાં પસંદગી ને પ્રસન્નતા ને રૂચિ જો છે, વા એમાં જરી પણ ઠીક છે સંયોગમાં, એમ લાગે છે તો તે મિથ્યા દ્રષ્ટિ છે, વિપરીત દ્રષ્ટિ વાળો અજ્ઞાની આત્મા છે. તેને નથી દ્રવ્યનું જ્ઞાન કે નથી પર્યાયનું જ્ઞાન, એ તો અજ્ઞાની જ છે. આત્માના દ્રવ્ય અને પર્યાય સિવાય પર પદાર્થની ગમે તેટલી વિભૂતિ કે વૈભવના ગંજ ખડકાયેલા દેખાય તો પણ તેને અને તારે દ્રવ્ય ગુણમાં તો શું, પર્યાયમાં પણ કાંઈ સંબંધ નથી. પરંતુ ફક્ત તારી પર્યાયમાં જે ગતિ થઈ છે તેનાથી તને સંબંધ છે, વા તેમાં તું તે કાળે તન્મય છો. આ આત્મદ્રવ્ય પોતાના પરિણામમાં તન્મય થાય, પણ પર પદાર્થમાં તો ત્રણ કાળે તન્મય થાય નહીં, એકદમ વર્તુ દ્રવ્ય ને પર્યાય. એને વિચાર કરવો હોય તો દ્રવ્યનો વિચાર આત્માનો કરવો અને આત્મામાં થતા પરિણામ એનો વિચાર કરવો, એનાથી આગળ જવા જેવું નથી. ફરીથી આત્માના દ્રવ્ય અને પર્યાય સિવાય પર પદાર્થની ગમે તેટલી વિભૂતિ કે વૈભવના ગંજ ખડકાયેલા દેખાય તો પણ તેને અને તારે દ્રવ્ય ગુણમાં તો શું, એમ કે આ બંગલા ને મોટર ને પૈસા ને સોના ને ચાંદી જરજેવરાત છે એ તો તારાથી તદ્દન ભિન્ન છે, તારા દ્રવ્યથી ભિન્ન, તારા ગુણથી ભિન્ન અને તારા પરિણામથી પણ ભિન્ન છે. એ તો એની સત્તા ન્યારી ન્યારી છે, બિલકુલ એનું ક્ષેત્ર ન્યારું છે. આત્માના ક્ષેત્રમાં આત્માનું દ્રવ્ય અને આત્માના ક્ષેત્રમાં આત્માના પરિણામ, બસ એટલું સ્વક્ષેત્રમાં છે, બાકી પરક્ષેત્ર તો તદ્દન આત્માથી ભિન્ન છે. તો તારે દ્રવ્ય ગુણમાં તો શું, પર્યાયમાં પણ કઈ સંબંધ નથી, એમ કે મોટર બંગલા કુટુંબ પરિવાર તારા પરિણામમાં પણ આવી શકતા નથી, તારા દ્રવ્ય ગુણમાં તો નથી, પણ તારા જે પરિણામ થાય છે જ્ઞાનના પરિણામ થાય, રાગના પરિણામ થાય, સાધક થઈને વિતરાગ પર્યાય પ્રગટ થાય, તો પણ એ તારી કોઈ પર્યાયમાં પરપદાર્થ નથી, એ તો બાહ્ય તત્વ છે. તારે દ્રવ્ય ગુણમાં તો શું પર્યાયમાં પણ કાંઈ સંબંધ નથી. પર્યાયમાં સંબંધ નથી એટલે શું કે એ પર્યાયમાં આવતા નથી. જ્ઞાનની પર્યાયમાં જણાય ખરા બંગલા મોટર, પણ બંગલા મોટર જ્ઞાનની પર્યાયમાં આવી ન શકે. દર્પણમાં મોટર જણાય ખરી, પણ દર્પણમાં મોટર આવે નહીં, એટલે દર્પણને મોટર નથી. એટલે જ્ઞાનમાં બંગલા મોટર જણાય ખરા, પણ એ જ્ઞાનમાં પર્યાયમાં પણ આવી શકતા નથી એમ કે છે. પરંતુ ફક્ત તારી પર્યાયમાં જ ગતિ થઈ છે, જેમ કે મનુષ્ય ગતિ થઈ થાય, દેવ ગતિ થાય, તો એ પ્રકારે વિકૃત ભાવ જે પ્રગટ થયો તે તારી પર્યાયમાં થાય છે, તારા દ્રવ્ય ગુણમાં તો નથી. પણ એ પરિણામ જે વિભાવ પરિણામ થાય, કષાયના પરિણામ થાય, એ તો તારા પર્યાયમાં પરિણામમાં દશામાં થાય છે એમ. પરંતુ ફક્ત તારી પર્યાયમાં જે ગતિ થઈ છે તેનાથી તને સંબંધ છે, તારો સંબંધ આત્માનો તારા પરિણામ સાથે છે, પણ પરિણામથી આગળ પરપદાર્થની સાથે તારે કઈ લેવા દેવા નથી, બિલકુલ લેવા દેવા નથી.
દ્રવ્ય ગુણ પર્યાય જે છે એને જીવત્વ શક્તિ સાથે સંબંધ છે ને?
ત્રિકાળીય દ્રવ્ય છે એમાં જીવત્વ શક્તિ છે, વર્તમાનમાં પરિણામ છે, એમાં દસ પ્રકારના પ્રાણ છે વર્તમાનમાં, પણ એ દસ પ્રકારના પ્રાણની સાથે જીવનું અનન્યપણું પર્યાય નહીં છે, પણ દેહની સાથે કે પરપદાર્થની સાથે કે આ ઇન્દ્રિય સાથે જળ એની સાથે અનન્ય નથી. એટલે તારી સત્તામાં આવતા નથી પરપદાર્થ. અહીંયા પરપદાર્થથી આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને જુદા પાડે છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાય અને બીજાના દ્રવ્ય ગુણ પર્યાય જુદા છે એમ, બે દ્રવ્યની ભિન્નતા. કેમ કે અહીંયા જ્ઞાન પ્રધાન કથન છે ને, એટલે પર્યાય થી અનન્ય અને પરપદાર્થ થી આત્મા અન્ય છે એ
જ્ઞાન કરાવે,
એટલું જ્ઞાન કરાવે. જો જુદા છે એમ જાણીશ તો તને મોહ નહીં થાય. જો જુદા છે બધા કુટુંબ પરિવાર એમ જો તને જ્ઞાનમાં આવશે તો તેને મોહ કે મમતા નહીં થાય. જુદી છે બાર બાર કેમ કે એ પર્યાય સદાય એકની એક રહેતી નથી. મનુષ્ય ગતિ બદલાય અને એકદમ દેવગતિ થશે, દેવગતિ બદલાય અને એકદમ મનુષ્ય ગતિ થશે, અને વળી મનુષ્ય ગતિ બદલાય અને એકદમ સિદ્ધ દશા થશે. તેથી તે પર્યાય અનેરી અનેરી થશે, છતાં તું તેમાં તે કાળે અનન્ય છો. આ પ્રમાણે અન્ય છે છતાં અનન્ય છે. અન્ય છે કેમ કહ્યું કે મનુષ્યની ગતિ પર્યાય થાય ત્યારે દેવની પર્યાય નથી, માટે અન્ય છે, અને છતાં જે જે પર્યાય થાય તેનાથી દ્રવ્ય અનન્ય પણ છે એમ. એક જ છે અને પર્યાય પલટાયા કરે છે, પર્યાય અનેરી અનેરી થાય, અને દ્રવ્ય તો તેનું તે, તો જે જે પર્યાય થાય તેનાથી તે દ્રવ્ય તન્મય હોય એમ. સોનાના ગમે એટલા ઘાટ થાય તો જે ઘાટ થાય તે સમયે તે ઘાટથી તન્મય, પછી બીજો કાર્ડ થાય તો બીજા કાર્ડથી તન્મય, સોનું તેનું તે, અને પર્યાય પલટે. આ પ્રમાણે અન્ય અન્ય છે છતાં અનન્ય છે. એ તો પર્યાય પાંચ છે તો અન્ય ને કીધું, બાકી તો એની સાથે તે કાળે દ્રવ્ય તન્મય હોવાથી અનન્ય છે. અહો સંતોએ તો અમૃતના વેરણા વાયા છે. આ હવે આવું સમજવા માટે અજ્ઞાની રોકાય નહીં તો વિચારવાનો ક્યાં વખત મળે. અરે ભાઈ, દ્રવ્યમાં જે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે થવાનું હોય તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કાંઈ ફેરફાર થાય નહીં. ભલી પરદ્રવ્યની અવસ્થા તને અડે છે, પણ ક્યાં. અહીંયા મહા એક સિદ્ધાંત કહે છે કે અરે ભાઈ, દ્રવ્યમાં છે, દ્રવ્યમાં જે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે થવાનું હોય તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કઈ ફેરફાર થાય નહીં. આમ જે જાણે પર્યાયનું ક્રમબદ્ધપણું, પર્યાયનું સત અહેતુકપણું જાણે, એની દ્રષ્ટિ કરતા બુદ્ધિ છૂટી અને અકર્તા એવા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ આવતા એને આત્માનો અનુભવ થાય છે, એવો અનંતો પુરુષાર્થ થાય છે. જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે વિધાનથી જ્યાં જેમ થવાનું છે તેમ થાય જ છે, એમ જે સ્વીકાર કરે એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર આવતા એ જ્ઞાતા થાય છે, એને કરતા બુદ્ધિ છૂટી જાય છે અને મોહ છૂટી જાય છે, એનું ફળ છે, એ અનંતો પુરુષાર્થ છે. બીજાના પરિણામને પોતાના પરિણામને ફેરવવા એવી બુદ્ધિ એ મિથ્યા પુરુષાર્થ છે. પોતામાં અને પરમાં જે કઈ પરિણામ થાય એને આત્માના લક્ષ્ય પૂર્વક જાણે તેને વિતરાગતા અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. કરતા બુદ્ધિ રાખે તો એ અજ્ઞાન છે. તો પછી ભગવાન તને શાની ચિંતા છે ઉપર, વળી પરદ્રવ્યની અવસ્થા તને અડે છે પણ ક્યાં નથી અડતી. તો પછી ભગવાન તને શાની ચિંતા છે. દ્રવ્યના સ્વભાવને જાણીને પર્યાયના અસ્તિત્વમાં જે પાંચ ગતિ છે, ચાર ગતિ અને સિદ્ધ ગતિ છે, એ પાંચેયમાં ચાર ગતિ અને સિદ્ધ ગતિ છે, એ પાંચેયમાં તે કાળે પોતે દ્રવ્ય તન્મય પણે છે, પણ પરમા કદીય તન્મય થતું નથી એમ જ્ઞાની યથાર્થ જાણે છે. જ્ઞાનીને જ્ઞાતાનું પરિણમન થયું છે, તેથી તે યથાર્થ જાણે છે કે હું તો કેવળ જાણનાર 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 છું. હું કોઈ પણ પદાર્થના પરિણામનો કરનાર ફેરવનાર એ મારો સ્વભાવ નથી. મારામાં થતા પરિણામ કે પરપદાર્થમાં થતા પરિણામ એને માત્ર જાણું એવો મારો સ્વભાવ છે, એમાં વિતરાગતા છે. મનુષ્ય ગતિની પર્યાય વખતે તે દ્રવ્ય તેમાં તન્મય પણે છે અને ત્યારે સિદ્ધ ગતિ આદિ નથી, અને સિદ્ધની પર્યાય વખતે તેમાં તન્મય હશે, કેમ કે ત્યારે બીજી સંસારની દેવાદી ગતિ નથી. આ પ્રમાણે તે વિશેષોના સમયે તે મય હોવાને લીધે તેમનાથી તે કાળે દ્રવ્ય અનન્ય છે, જુદું નથી એમ યથાર્થ જ્ઞાની જાણે છે. પાનું 60 અવસ્થાથી જોતા અન્ય અન્ય ભાષે, છતાં દ્રવ્ય અવસ્થામાં તન્મય હોવાથી અનન્ય પણ છે. શું કહ્યું આમાં? કે જેમ કે ક્રોધના પરિણામ આવ્યા અને પછી આવ્યા ક્ષમાના પરિણામ, તો ક્રોધના પરિણામ તે ક્ષમાના પરિણામ અન્ય અન્ય છે, જુદા જુદા છે પણ પરિણામથી જુઓ તો. પણ ક્રોધના પરિણામ વખતે તે આત્મા ક્રોધથી અનન્ય છે, પછી ક્ષમાનો પર્યાય થયો ત્યારે તે આત્મા તેનાથી અનન્ય છે. એટલે પરિણામની અપેક્ષા એ અન્ય અન્ય પણ છે અને દ્રવ્યની અપેક્ષા એ જુઓ તો આત્મા તેનો તે છે. જેને ક્રોધમાં પરિણમો તે આત્મા ક્ષમામાં પરિણમે છે. આત્મા બીજો બદલાતો નથી, પરિણામ પલટે છે અને પ્રત્યેક પરિણામમાં આત્મા સદશ તેનો તે રહે છે, આત્મા પલટાતો નથી. લ્યો, આ એક આંખ બંધ કરીને બીજી ઉઘાડેલી આંખ વડે વારા ફરતી જોવાની વાત કરી, હવે ત્રીજી વાત છે. અત્યાર સુધી બે વાત આવી ફરીને. અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને જ્ઞાયકને જોનારી આંખ ચક્ષુ અનાદી કાળથી બંધ રાખી રહ્યો હતો. એને આત્માના અનાદી કાળથી આજ સુધી કોઈ દી દર્શન થયા નહોતા. એને આંખ બંધ જ કરી હતી. આત્માને જોવાની જે ચક્ષુ છે દ્રવ્યાર્થિક નહીં, એટલે જે જ્ઞાનનો અંશ પોતાના સામાન્ય સ્વભાવનું અવલોકન કરે, ઉપાદેયપણે જાણે, એવા શુદ્ધાત્માને એક સમય માત્ર પણ એ ચક્ષુ ઉઘાડીને બિલકુલ એની સામું જોયું નહોતું. પણ એ અનાદિનો શું કર્યું એણે, કે કેવળ માત્ર પોતામાં વર્તતા પરિણામને આત્માપણે જાણી અને પર્યાય દ્રષ્ટિ મૂંડ થયો હતો. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હતો, કેવળ પરિણામ ઉપર લક્ષ હતું. પરિણામથી ભિન્ન આત્મા છે એનું એક સમય માત્ર એમાં દ્રષ્ટિ એણે કરી નહોતી. એવી એક સ્થિતિ હતી અનાદિનો અજ્ઞાની. એને આત્મજ્ઞાની ગુરુ મળે છે અને એને શુદ્ધાત્માના અનુભવની એક અપૂર્વ કળા બતાવે છે કે ભાઈ જુઓ, તને જોતા તો આવડે છે, તારી પાસે જ્ઞાન તો છે. તો શિષ્ય કહે છે કે હા, મારી પાસે જ્ઞાન તો છે. તો હવે જો એ જ્ઞાન તારા જ્ઞાન વડે તારા પરિણામને તું જોઈ રહ્યો છો કે આ ક્રોધ થયો, આ માન થયો, માયા થયો, ક્ષમાનો ભાવ, આ શુભ ભાવ, શુભ ભાવ, આ યાત્રાનો વિકલ્પ આવ્યો.